તારીખ 7/2/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 422 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 138.
શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પત્રાંક 422 ઘણો કરીને એ પારિગ્રાફ છે, પહેલેથી પરમાર્થ માર્ગ કઠિનતાથી પ્રાપ્ત થવા યોગ્ય છે, સુગમતાથી પ્રાપ્ત નથી થતો, દુર્લભ થઈ પડ્યો છે. તેના 5 કારણો લીધા છે. પહેલું કારણ એ દર્શાવ્યું કે બહુ ભાગ પૂર્વના અનારાધક જીવો, આરાધક નહીં એવા જીવો, આરાધક નહીં તે વિરાધક હોય છે. આરાધકતા અને વિરાધકતા એ બે વિભાગ પડે છે જીવના પરિણામોના. આરાધનાને અનુલક્ષીને વિભાગ પાડવામાં આવે તો કાં તો જીવ આરાધક શ્રેણીમાં આવે છે, કાં તો જીવ વિરાધક શ્રેણીમાં આવે છે. બેમાંથી ત્રીજો વર્ગ એમાં નથી. તો અહીંયા કોઈક જ જીવ પૂર્વના આરાધક હોય એવા આવે છે, બહુ ભાગ જીવો આરાધક નથી હોતા, વિરાધક હોય છે એવા અહીંયા આવે છે. બીજું કારણ કે તેવું આરાધકપણું નહીં હોવાને લીધે વર્તમાન દેહ તે આરાધક માર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન આવ્યું હોય, એટલે એ જાતના સંસ્કાર પણ એને ન હોય કે જેથી એ તરત જ આરાધક માર્ગને ગ્રહણ કરે. તેથી આરાધક માર્ગને અનઆરાધક માર્ગને આરાધક માર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. વિધિથી અજાણ, પોતાના આત્મકલ્યાણની વિધિથી જે અજાણ છે તેથી અનઆરાધક માર્ગને, એટલે જેમાં પોતે બંધાય છે એમાં જ એ મુક્ત થતો હોવાનું માને, કે મુક્ત થવાની આશા ધરે કે આમ કરતાં કરતાં મને આરાધકતા અથવા મુક્તિ સુધી પહોંચાશે, મારું કલ્યાણ થઈ જશે. હા, પછી તો અનઆરાધક માર્ગને આરાધક માર્ગ માન્યો હોય એટલે એને પછી આરાધક માર્ગ શું એ જિજ્ઞાસા નથી રહેતી, વિધિની જિજ્ઞાસા નથી રહેતી. મોટાભાગે કુળ પરંપરામાં જ ચાલે છે, અથવા કોઈને કોઈ પ્રકારના શુભ ભાવો હોય છે એને જ આરાધક માર્ગ માની લે છે ને એ રીતે એની પ્રવૃત્તિ કરેલી હોય છે. આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જેને પરમાર્થ માર્ગ આરાધ્યો છે તે દેહ ધારણ ન કરે, તે સત્ય છે. એટલે એ પ્રથમ ઉપર કારણ દર્શાવ્યું. આ જે પહેલો કારણ છે એનું એને દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત તો ઘણા જીવો ધર્માત્મા હોત, ઘણા એના નિમિત્તે ધર્માત્મા થાત એમ બનત. હવે કોઈક જીવ ધર્માત્મા હોય તો એના સંપર્કમાં કેટલાક જીવો આવે, અનેક જીવો ધર્માત્મા હોય તો અનેક જીવોને સંપર્કમાં આવવાનું બને એમ. એ તો લીધું છે ને, એ તો નીચે કહ્યું છે એમણે કે એવું નથી કે અત્યારે કોઈ આવતું જ નથી, એ કહ્યું ને આ રીતે પૂર્વ આરાધક જીવોનું અલ્પપણું છે, એ તો કહ્યું એવું નથી. અહીંયા કોક જીવ કરોડોમાં અબજોમાં કોક જીવ નીકળે છે, કરોડો અબજોમાં કોઈક જીવ હોય છે, એટલું અલ્પપણું છે. એટલે આ કાળમાં પરમાર્થ માર્ગ છે એ ઢંકાયેલો છે. પરમાર્થ માર્ગ ખુલ્લો હોવા છતાં પણ એ સહેલાઈથી પ્રાપ્ત ન થઈ શકે એવી પરિસ્થિતિ વર્તી રહી છે. એમ કહીને જીવને એ વિષયમાં વધારે કાળજી લેવા માટે ઉપર ઉપરથી નહીં ચાલતા, ઘણી કાળજીથી ચાલવાની અહીંયા સૂચના છે. આ પરિસ્થિતિ છે માટે ગમે ત્યાં માની લેવું, ગમે ત્યાં સમજી લેવું એવી રીતે નહીં આવી જતા. એમ કેમ અને અનારાધક માર્ગને આરાધક માર્ગ માની લઈને જીવે પ્રવૃત્તિ કરી હોય છે, ખાસ કરીને વિધિના વિષયમાં જીવની ભૂલ થાય છે. અને પોતે જે કાંઈ કરે છે એ કાંઈ ને કાંઈ પણ હિતનું કારણ છે એવું માનવું એ જ એનો ભ્રમ છે. અનારાધક માર્ગને આરાધક માર્ગ માનવાનો એનો ભ્રમ છે. ત્રીજું કારણ ઘણું કરીને ક્યાંક સત્સમાગમ અથવા સદગુરુનો યોગ બને છે, ક્યાંક જ બને છે અને તે પણ પછીત જ બને છે. એટલે ક્યારેક બને છે, કોઈક જ ક્ષેત્રે હોય છે અને તેનો યોગ પણ ક્યારેક જ બને એવી પરિસ્થિતિ હોય છે. નિરંતર યોગ રહે એવી પણ પરિસ્થિતિ નથી હોતી. ચોથું કારણ કે અસત્સંગ આદિ કારણોથી, જેમ કે એમના વખતમાં લઈએ તો કોઈ બીજું એ વખતે જ્ઞાની પુરુષ તરીકે પ્રસિદ્ધ નહોતો, વળી એમનો યોગ પણ સદાય બન્યો રહે એવો એમનો ઉદય નહોતો. એમનો ઉદય હોય નિવૃત્તિ નો, તો બીજાને નિવૃત્તિનો ઉદય હોવો એ પણ પાછો એટલું મેળ ખાવો મુશ્કેલ હોય છે. એમ આ કાળને વિશે સામે સામે મેળ ખાય એવો પ્રકાર બહુ અલ્પ માત્રામાં જોવામાં આવે છે. એમ કહેવાનું છે. ચોથું કારણ કે અસત્સંગ આદિ કારણોથી જીવને સદગુરુ આદિકનું ઓળખાણ થવું પણ દુર્લભ વર્તે છે. હવે જે કોઈ સત્પુરુષ હોય એ આ જ સત્પુરુષ છે એવી અંતર પ્રતીતિ આવવી, એમાં અસત્સંગ જે પોતે ભૂલથી સંગ ન કરવો જોઈએ એવા જીવોનો સંગ કરેલો હોય છે એને કારણે પણ એ સત્પુરુષને ઓળખી શકતો નથી, અથવા સત્પુરુષ પ્રત્યે ઓળખીને જે બહુમાન આવવું જોઈએ એ પ્રકારમાં પોતે આવી શકતો નથી. હા, એ બહુ મોટો પ્રતિબંધ છે. કેમ કે અસત્સંગ અને સત્સંગ વિશે બહુ ભાગ જીવો તો તફાવત નથી પાડી શકતા. ભાઈ ધર્મના ક્ષેત્રમાં હોય તે બધા જ સત્સંગને યોગ્ય છે એવી રીતે માનીને પણ જીવ ચાલી જાય છે. ખરી વાત છે. આ કાળમાં સત્સંગ બહુ દુર્લભ છે. કોઈ આત્માર્થી જીવ પણ કોક કોક મળે, નાની તો ન મળે પણ આત્માર્થી જીવ પણ કોક કોક જ મળે એવી પરિસ્થિતિ પ્રાય જોવામાં આવે છે. તેથી પણ જીવને એ કારણથી પણ ઓળખાણ થવામાં પોતાનું જ્ઞાન છે એ દૂષિત થાય છે, ઓળખી નથી શકતો. સીધી વાત છે, ઘણી કાળજી લેવાની વાત છે. ઘણું કરીને અસદગુરુ આદિને વિશે સત્ય પ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ જાય છે, અથવા જે જ્ઞાની નથી સત્પુરુષ નથી એને વિશે જ્ઞાનીપણું માને છે અને જીવ ત્યાં રોકાઈ જાય છે. અહીંયા તો આત્મજ્ઞાન તે જ સદગુરુ એમ લીધું છે શ્રીમદજીએ. પાંચમું કારણ, ક્વચિત સત્સમાગમનો યોગ બને તો પણ બળ વિર્યાદિનું એવું શિથિલપણું. પાંચમું કારણ, ક્વચિત સત્સમાગમનો યોગ બને, એને યોગ બને એને એમ લાગે કે નહીં આ સત્પુરુષ છે, આમના સંગમાં જવા જેવું છે, અને મારે અહીંથી મારા આત્મલાભનું કાંઈ નિમિત્ત બનશે એવું બને તો પણ એ વખતે પોતાનો પુરુષાર્થ ન ઉપડે, પોતાનું વજન ન આવે, એ વિષય ઉપર જે વજન આવવું જોઈએ એ વજન ન આવે, અને બીજા બીજા પરિણામો ઉપર ને બીજી પરિસ્થિતિ ઉપર વજન ચાલ્યું જાય છે. તેથી બળવીર્યાદીનું શિથિલપણું છે કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે. જ્યાં સમજવા પૂરતો વિચાર પૂરતો એટલે હદ સુધી બહુ બહુ તો પ્રવર્તે, પણ માર્ગ ગ્રહણ કરવો અને એ માર્ગ ગ્રહણ કરવા માટે જે પુરુષાર્થ જોઈએ એ પુરુષાર્થ સુધી પહોંચે નહીં. એટલે પુરુષાર્થની અલ્પતામાં રહે, પુરુષાર્થ નહીં થવા ઉત્પન્ન થવામાં રહે, માત્ર સમજવા પૂરતો જ એ પ્રવર્તી શકે એવી પણ જીવની પરિસ્થિતિ થાય છે. એક વચનામૃતમાં બહેનશ્રીએ વાત લીધી છે કે કોઈ જીવને એ રીતે અટકવાના કારણો થાય છે, એમાં એ વાત લીધી છે કે કોઈ જીવને તો સમજ પડતી નથી, કોઈ વિપરીત ચાલે છે તો કોઈ અનુકૂળ ચાલે છે, તો માત્ર વિચારમાં અટકે છે, તો કોઈ પુરુષાર્થ નહીં થવામાં અટકે છે, તો કોઈ પુરુષાર્થની અલ્પતામાં અટકે છે, તો કોઈને એ વિષયમાં સહેજ શંકા રહી જાય છે, તેથી એને જે દ્રઢતા આવવી જોઈએ, નિશંકતા આવવી જોઈએ, એને પુરુષાર્થ ઉપડવો જોઈએ, એ વગેરે પ્રકારની જે ક્ષતિ છે, ખામી છે, એ ખામીને લઈને જીવ અનંતવાર આગળ વધતા આત્મહિત કરતા અટકો છે. આત્મહિત નહીં પ્રાપ્ત થવામાં પણ એ બધા કારણો એમણે લીધા છે. હા, મુમુક્ષુ માટે જ આખો પત્ર છે અને છેલ્લા બે પેરેગ્રાફ અને આ બાજુનો ત્રીજો પેરેગ્રાફ, એ ત્રણ પ્રકાર ખાસ લીધા છે વિસ્તારથી કે કેવા ત્રણ પ્રકારે જીવો અટકેલા છે. મુખ્ય ત્રણ ભેદ પાડી લીધા છે. જે જીવો શુષ્ક ક્રિયા પ્રધાન એ પહેલો ભેદ લીધો છે, પછી જે જીવો બાહ્ય ક્રિયા એ બીજો ભેદ લીધો છે, અને આ બાજુ સમસંવેગાદિના પેરેગ્રાફમાં ત્રીજો ભેદ લીધો છે. એમ ત્રણ પ્રકાર કુલ લીધા છે એમણે. એટલે માર્ગ ગ્રહણ ન કરી શકે, અથવા ન સમજી શકે, અથવા અસત્સમાગમ આદિ કે પોતાની કલ્પનાથી, જો અસત્સમાગમને ફરીને દોહરાવે છે, અને તેને લઈને પોતાની કલ્પનાથી મિથ્યાને વિશે સત્યપણે પ્રતીતિ કરી હોય છે, એને સત્ય નથી હાથમાં આવ્યું પણ આ સત્ય છે એમ એને લાગે છે, એવી કલ્પના કરે છે. એટલે સમજણમાં કાં તો સમજતો નથી, કાં સમજણમાં દોષ રહે છે એવું સમજે છે. એનું કારણ કાં તો અસત્સમાગમ છે, કાં તો પોતે કલ્પનાએ ચડેલો છે, વાસ્તવિકતાથી દૂર રહે છે. કલ્પના થવાના મુખ્ય ત્રણ કારણો એમણે લીધા છે, અગાઉ પણ એ વિષય ચાલી ગયો છે. લોકસંગના, ઓગસંગના અને અસત્સંગ, આ ત્રણ કારણો છે એ કલ્પના થવામાં કારણ છે. પદાર્થનું સત્ય સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસવું જોઈએ, એ નહીં પ્રતિભાસતા એ વિશે કાંઈ ને કાંઈ કલ્પના કરે, આમ પદાર્થનું સ્વરૂપ છે, આમ માર્ગનું સ્વરૂપ છે, એમ કલ્પના કરી લે છે. આ ત્રણ કારણો લીધા છે. લોકસંજ્ઞામાં રોકાઈ જાય છે. લોકસંજ્ઞામાંથી કોઈ કોઈ જીવો નીકળે છે કે આપણે લોકોનું કાંઈ કામ નથી, આપણે લોકોમાં ગમે તે રીતે આપણી ગણતરી થાય ન થાય કાંઈ પડી નથી, આપણે આત્માનું કરવું છે, પણ એમાં પણ ઓગસંજ્ઞાથી નિવૃત્ત થતા નથી. ઓગસંજ્ઞામાંથી નિવૃત્ત નહીં થવાનું કારણ એ છે કે ઓગસંજ્ઞામાં ઊભો છે એ વધારે સમય જો ઓગસંજ્ઞામાં પસાર કરશે તો વળી પાછો નીચે એ જ વિષયની અંદર તીવ્ર અજ્ઞાનમાં, તીવ્ર દર્શન મોહમાં આગળ વધી જશે, એવી એની એક તો ભીતિ નથી, નુકસાનની ભીતિ નથી. બીજું કે મારી પાસે સમય થોડો છે, આયુષ્યની અનિશ્ચિતતા છે અને અલ્પતા છે આ કાળમાં, તેથી શીઘ્ર હું મારું કામ કરું એવું પણ એને નથી, એટલે બીજા બીજા કામમાં રોકાય છે. ઝીણા ઝીણા કામમાં પણ પરિણામ ચીકણા થઈને ત્યાં રોકાઈ જાય છે, એ પરિસ્થિતિ જીવની થાય છે. એટલે ઓગ સંજ્ઞાનો અર્થ એ કે વાસ્તવિક માર્ગમાં આવવાની દરકાર નથી કરી, કાળજી નથી એને, અને એને લઈને એ ઓગ સંજ્ઞામાં પડ્યો છે કે જ્યાં છીએ ત્યાં કાંઈક ને કાંઈક આપણે કરીએ છીએ, યથાશક્તિ સ્વાધ્યાય કરીએ છીએ, યથાશક્તિ બીજા કાર્યો પણ કરીએ છીએ, અને એને ત્યાં એ ભાવોની રુચિ છે. જે શુભ ભાવોમાં કશાયની મંદતામાં એ રહે છે એની એને રુચિ છે, એ સંયોગોની પણ એને રુચિ છે, એ જ પ્રકારની રુચિમાં એ અટકી જાય છે. ત્યાંથી એને અસહ્ય પરિસ્થિતિ નથી થતી, મારું જીવન નહીં જીવાય, હું જીવી શકીશ નહીં એવી ભૂમિકામાં આવું જોઈએ, ત્યારે ઓગ સંજ્ઞામાંથી છૂટે છે. અથવા જ્યાં સુધી સત્ય પદાર્થનો ભાવ ભાસે નહીં ત્યાં સુધી, સ્વભાવ ભાવનો ભાવ ભાસે નહીં ત્યાં સુધી, અસુખને બેચેની થવી જોઈએ એ પરિસ્થિતિમાં ન આવે ત્યાં સુધી ઓગ સંજ્ઞા તો એવું જાડું પડ છે, ઓગ સંજ્ઞાનું પડ એવું જાડું છે કે એ ગોદડું એને ઉપદેશની લાકડી વાગવા દેશે નહીં. એવી પરિસ્થિતિમાં ઓગ સંજ્ઞામાં જીવ બહુભાગ અથવા અનંતકાળ તત્વની તત્વજ્ઞાનની સતની સત્પુરુષની નજીક આવ્યા છતાં ઓગ સંજ્ઞામાં જ સમય ગાળ્યો છે, ઓગ સંજ્ઞાની નિવૃત્તિ કરી નથી. એ કારણ છે કે એને દરકાર નથી આવતી કે આ છોડું હું, આ નહીં છોડું તો મોટું આગળ નુકસાન છે, માટે ગમે તેમ કરીને આ છોડું, માથું હળી જવું જોઈએ. ઓગ સંજ્ઞાની નિવૃત્તિ ન થાય તો એવું માથું ખરાબ થવું જોઈએ કે જાણે માથું હળી ગયું હોય અને ક્યાંય ચેન પડે નહીં, એવી પરિસ્થિતિમાં આવે તો ઓગ સંજ્ઞા નીકળે છે. નહીંતર ઓગ સંજ્ઞા જલ્દી છૂટતી નથી, અને ઓગ સંજ્ઞામાં પણ જીવ કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ કર્યા કરે છે, એટલે એને જાણે અજાણે થોડો સંતોષ વેદાય છે કે કાંઈક તો કરીએ છીએ, સાવ કર્યા વિનાના આપણે સ્વચ્છંદીની જેમ કાંઈ થોડા રહીએ છીએ, થોડું શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ, થોડું તત્વ વિચાર કરીએ છીએ, કાંઈક આ કરીએ છીએ તે કરીએ છીએ, કાંઈ ને કાંઈ પોતે કરતા હોય છે, એ પણ એને ઓગ સંજ્ઞામાંથી નીકળવા દેતું નથી. એટલે એ વિષય ઉપર જરા વિશેષ મુમુક્ષુ જીવે વિચાર કરવા યોગ્ય છે, એ વિષય ઉપર થોડો વધારે વિચાર કરવા યોગ્ય છે. હા, એ તો ઘણું અનિષ્ટ છે, લોક સંજ્ઞા તો ઘણી ઘણું અનિષ્ટનું કારણ છે, સીધે સીધું જ એ તો અનિષ્ટનું કારણ છે. પણ એવા પણ જીવો હોય છે કે ચાલો આપણે હવે લોકોની સાથે કાંઈ સંબંધ નથી, આપણે ક્યાં લોકોમાં નામ કાઢવું છે, છતાં પણ ઓગ સંજ્ઞામાંથી ન નીકળી શકે એવી પરિસ્થિતિ પણ હોય છે. શું લોક સંજ્ઞામાં તો શું છે કે જે મુખ્યપણે અમુક શક્તિનો પ્રયોગ કરતા હોય એને લોક સંજ્ઞા બાજુ જોગ થાય છે. જેમ કે ક્ષોભસમ શક્તિ હોય અને વિદ્વાન તો એને વિદવત્તાની આબરૂ કીર્તિ આદિનો સવાલ ઊભો થાય છે. કોઈ શ્રીમંત માણસ તો એને દાનાદિ કરતા હોય તો એને દાન કરવામાંથી પોતાની આબરૂ કીર્તિનો સવાલ ઊભો થાય છે. એવી જ રીતે કોઈ ઉપવાસ આદિ કરતા હોય, અથવા એવું તનબળ જેને કહીએ છીએ, ધનબળ તનબળ આ મનબળ છે, ક્ષોભસમ છે, તન મનને ધન એનો ખર્ચો કરતા હોય શું ત્યારે લોકો સામું જોવાનો પ્રકાર ઊભો થાય છે. અજ્ઞાન દશામાં કે લોકોમાં મારી ગણતરીને મારું સ્થાન અમુક હદે તો હોવું જોઈએ, ટકવું જોઈએ, રહેવું જોઈએ, તો એ જાણે અજાણે એ પરિસ્થિતિ છે, એ જીવને ઘણા નુકસાનનું કારણ છે, એકદમ મોટા નુકસાનનું કારણ છે એમ સમજવું જોઈએ. ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં જીવે મોક્ષ માર્ગ કલ્પો છે, એટલે બહુભાગ સંપ્રદાયના જીવો જે ગાડરિયા પ્રવાહની અંદર ગતાનુગતે ક્રિયા કરે છે એ લગભગ શુષ્ક ક્રિયા પ્રધાની હોય છે અને પોતાની માનેલી ક્રિયા હંમેશા કર્યા કરે છે. પછી એમાં સ્વાધ્યાયની ક્રિયા બાદ રહે છે એમ સમજવા યોગ્ય નથી કે ભાઈ રોજ પ્રતિક્રમણ કરવા જાય છે અપાશ્રમમાં, માટે શુષ્ક ક્રિયા પ્રધાનપણા છે એવું નથી. સ્વાધ્યાયમાં હોય પણ સ્વાધ્યાયમાં રસ ન રહે, પરિણામ ક્યાંય ના ક્યાંય જાય, અથવા આળસ થાય, અથવા નિંદ્રા આવે, ઘણા પ્રકાર જોવામાં આવે છે, એ બધી શુષ્ક ક્રિયા પ્રધાનપણાનો પ્રકાર છે. એક એક સમયની ને એક એક ક્ષણની કિંમત છે. આમ જગતમાં બીજાની સ્પર્ધા કરે, પોતાથી આગળ હોય એની સ્પર્ધા કરે, ઈર્ષા કરે, માત્સર્ય આવે, આમ ન જોવે કે જ્ઞાની એક ક્ષણ પણ શુદ્ધનયને છોડતા નથી. શુદ્ધનયને છોડતા નથી એટલે હું શુદ્ધાત્મ સ્વરૂપ છું એવું એનું અવલંબન એક સમય પણ છોડતા નથી. મોક્ષ માર્ગમાં વિચરતા એવા જ્ઞાની શુદ્ધનયનો ત્યાગ કરતા નથી એક સમયને માટે પણ, કેમ કે શુદ્ધનયનો વિષય અવલંબનભૂત એવું શુદ્ધાત્મ તત્વ છે. એક સમય પણ છોડતા નથી. એમનું જે લક્ષ્ય છે એ શુદ્ધાત્મ સ્વરૂપ સાથે બંધાયેલું જ રહે છે. એવો એ પરિણામનો પ્રતિબંધ છે ત્યાં શુદ્ધાત્મા સાથે, કે ત્યાં જ બંધાયેલું રહીએ, કિલો છોડીને જાય જ નહીં ગમે તે પરિસ્થિતિ હોય. ત્રણ કાળ ત્રણ લોકમાં ફેરફાર ગમે તે થાય, પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને છોડતા નથી, એનો ત્યાગ કરતા નથી ગમે તે પરિસ્થિતિ. સાતમી નારકીનું વજન નથી પડતું ત્યાં, બીજી ક્યાં પ્રતિકૂળતા લેવા જાવે. સાતમી નારકીની વેદના છે એને મચક નથી આપતા, ત્યાં પણ શુદ્ધાત્મ સ્વરૂપને વળગીને રહી શકે છે. એટલું સામર્થ્ય પોતાના આરાધક પરિણામમાં છે, એટલી શક્તિ છે આરાધક પરિણામમાં, એને સંભાળતા નથી. અને સમય ગમે તેમ ચાલ્યો જાય છે તો એને દરકાર નથી, એની કિંમત નથી. તો જે કુદરતે જે તક મળી છે એ તકનો ઉપયોગ કરવામાં બેદરકારી પોતે સેવી તેનો દંડ ભોગવવો પડશે, એનો દંડ પોતાને જ ભોગવવો પડશે. સોગાનીજી એક પત્રમાં લખે છે કે અરે યોગ્યતાનો વિજય થઈ ગયો અને નિર્વિકલ્પતામાંથી ઉપયોગ છૂટીને યોગ્યતાનો વિજય થઈને સ્વવિકલ્પ દશા ઉત્પન્ન થઈ ગઈ તો એનો દંડ પણ ભોગવવો પડશે. શું હવે કેમ એકાવતારી છે શ્રીમદજી કે એ જીવો કેમ, કે એ તો એક એમ જ મીંડા છે કે આ જ ભાવમાં પૂર્ણ થવું જ છે ને, બહાર નીકળવું છે જ કોને, એવું જોર અંદરથી આવે છે. યોગ્યતા નથી, અંદર રહી જાય એવી કોઈ યોગ્યતા નથી, પણ જોર એવું છે. એટલે સામે પછી કોઈ સમય છે એ ટકી શકતો નથી, પછી અલ્પ સમયમાં એકાદ ભાવમાં નીકળી જાય છે. એનું એ કારણ છે કે અંદર જોર તો અત્યારે જ પૂરું કરવાનું છે, એ અત્યારે પૂરું કરવાના જોરમાં થોડું રહી જાય છે યોગ્યતાવશ તો એકાદ ભાવ થઈ જાય છે. એવો પ્રકાર છે, બંનેમાં એ પ્રકારની સામ્યતા છે. એ ધ્વનિ બંનેના વચનોમાંથી નીકળે છે. ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં જીવે મોક્ષ માર્ગ કલ્પો છે એમાં લઈ લેવું, સ્વાધ્યાય વગેરે બાહ્ય ક્રિયા લઈ લેવી, અથવા બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉથાપવામાં મોક્ષ માર્ગ કલ્પો છે. કાં તો એ શુષ્ક ક્રિયા કરવામાં મોક્ષ માર્ગ છે, તો કોઈ એને ઉથાપવામાં મોક્ષ માર્ગ માને છે. એ બધું શુભ ભાવ છે, એ બધો શુભ ભાવ છે. શું એ મોક્ષ માર્ગ નથી, એ મોક્ષ માર્ગ નથી, બસ એક જ ધંધો લઈને બેસી જાય. શું મોક્ષ માર્ગ છે એનો આદરવાની પછી કાંઈ વાત નહીં, એ તરફ આગળ વધવાની વાત નહીં. નિષેધ નિષેધ નિષેધ, બધી વાતનો નિષેધ કરવામાં પોતે મોક્ષ માર્ગ માની લે છે. અથવા સ્વમતી કલ્પનાએ અધ્યાત્મ ગ્રંથો વાંચીને પોતે કલ્પના કરે, અધ્યાત્મની પણ કલ્પના કરે, વસ્તુના સ્વરૂપમાં કલ્પના કરે, વસ્તુના સ્વરૂપનો આશ્રય કરવામાં પણ કલ્પના કરે, એવા અધ્યાત્મ ગ્રંથો વાંચી કથન માત્ર અધ્યાત્મ પામે. શું? અધ્યાત્મના કથનને વળગે ખાલી, કથનનો રાગ કરે, એટલે એ શબ્દનો રાગ થયો, એ પૂતગળનો રાગ થયો, એના ઉપર જોર દીધા કરે, એના વિકલ્પ ઉપર જોર દીધા કરે. એવો એવો કથન માત્ર અધ્યાત્મ પામી મોક્ષ માર્ગને કલ્પે છે, એને એ પોતાનું કલ્યાણનું કારણ માને છે. અને એમ કલ્પાયાથી બધે કલ્પના કલ્પના જ લીધી છે, શું ક્યાંય વાસ્તવિકતા નથી, ભાવભાષણ નથી ને. એમ કલ્પાયાથી જીવને સત્સમાગમાદી હેતુમાં તે તે માન્યતાનો આગ્રહ આડો આવે છે. હવે એ કલ્પના એવી દ્રઢ થાય છે, કેમ કે મિથ્યાતને પણ એનું બળ છે, ઊંધી શ્રદ્ધાને પણ એનું બળ છે, વિપરીત જ્ઞાનને અજ્ઞાનને પણ અજ્ઞાન સંબંધિત બળ છે. એટલે સામે વાત આવે છે એમાં એ આ પ્રતિબંધ થઈ જાય છે, એને એ વિપર્યાસ તોડવા માટેનો પ્રયત્ન થવો જોઈએ. એના બદલે એને પેલી વાત અવગણી અવગણના થઈ જાય છે, સત્યનો અવગણના થઈ જાય છે, અને પોતે જે કલ્પના કરી છે એને છોડવાનું એને બળ નથી, અથવા એ છોડી શકતો નથી, આગ્રહ મારી જાય છે. આવી આગ્રહ આડો આવીને પરમાર્થ પામવામાં સ્તંભભૂત થાય છે, એટલે એ સ્તંભવું સ્તંભિત થઈ જવું, અટકી જવું, એવી પરિસ્થિતિ ઊભી થાય છે પરમાર્થ માર્ગને આડે. જેમ કોઈ રસ્તા આડે દરવાજો બંધ કરી દે, આ અત્યારે બંધ છે દરવાજો, આ રસ્તો નહીં ઓળંગી કરી શકાય, એમ એને એક પ્રતિબંધ થઈ જાય છે મોટો. પોતાની કલ્પનાનો માર્ગ છે, એ કલ્પના એને આડી આવે છે. આ એક બહુ વિષય એવો છે કે જ્યાંથી થોડો રસ્તો કાઢવો કઠિન પડે છે. કઠિનમાં કઠિન માર્ગ આ છે કે પોતે કલ્પનામાં છે કે વાસ્તવિકતામાં છે, એ વાતનો નિર્ણય એ પોતે કલ્પનાવાળો જીવ તો કરી શકતો નથી. એટલે પોતે ક્યાં કેવી રીતે અટકી જશે એની પણ પોતાને ખબર પડતી નથી. આ એક મોટી કરુણતા છે આ સ્થાને આવનારની. હવે ત્રણ પ્રકારના જીવોનું વર્ણન કરે છે જરા વિસ્તારથી. કે જે જીવો શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં મોક્ષ માર્ગ કલ્પે છે તે જીવોને તથારૂપ ઉપદેશનું પોષણ પણ રહ્યા કરે છે. એને ઉપદેશ દેનારા પણ એવા જ હોય છે, એ જ સિંચનને એ જ પોષણ મળે છે કે રોજ આ કરવાનું તમારે, રોજ આટલું કરવાનું, આ તો તમારે કરવું જ જોઈએ, બીજું થાય કે ન થાય આ તો તમારે કરવાનું. એટલે એ કાંઈ ને કાંઈક જે ક્રિયા એને પકડાવી છે એ ક્રિયામાં ભાવવિહીન ક્રિયા થાય એના ઉપર કાંઈક વાત ન આવે, પણ ક્રિયા થવી જોઈએ એના ઉપર વજન આવ્યા કરે. એટલે જડની ચેતન ઉપર અસર છે માટે જડને બરાબર કૂટ્યા કરો, જડને કૂટ્યા કરો, એને એ ક્રિયામાં દોરી જાય છે અને એ જાતનું પોષણ આપ્યા કરે છે. ઉપદેશક પણ એ પ્રકારના હોય છે, એટલે એવો ઉપદેશ મળ્યા કરે છે. જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એમ મોક્ષ માર્ગ ચાર પ્રકારે કહ્યો છતાં, એમ ચાર વાત આવે મોક્ષ માર્ગની, જ્ઞાન દર્શન ચારિત્ર ને ચતુર્વિધ આરાધના. શું કહે છે એ સંપ્રદાયની અંદર ચાલુ શબ્દ એ છે કે ચતુર્વિધ આરાધના આરાધવી. તો એમાં જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એમ ચતુર્વિધ પ્રકાર હોવા છતાં પ્રથમના બે પત્તો તેમણે વિસર્યા જેવું છે. જ્ઞાન દર્શનની તો ક્યાંય ચર્ચા જ નહીં, જ્ઞાન દર્શનને તો નેવે મૂકી દઈએ, પછી ચારિત્ર અને તપની વાત ચાલે. પહેલા પગથિયે બીજા પગથિયે ચૂકી ગયો, સીધું ચારિત્ર ને તપ ઉપર આવી જાય છે, અને એવી માન્યતા પણ હોય છે. ચર્ચાના પ્રસંગમાં એ વાત છે, એટલું એટલું બધું અંધારું છે કે એમાં શું ચોથું ગુણસ્થાન જ ન આવે તો સીધા સાતમા ગુણસ્થાને આવી જઈએ. ચોથા ગુણસ્થાનની કાંઈ જરૂર નથી, ચારિત્ર ને તપને આદરતા સીધા સાતમા ગુણસ્થાને પહોંચી જઈએ. એટલે મિથ્યાત રહી જાય એમને અને મુનિદશા આવી જાય. આવા બધું મોટું ઘોર અંધારું સિદ્ધાંતિક વિષયમાં તો ઘણું ઘોર અંધારું સંપ્રદાયમાં છે, એ પ્રકારમાં આવે છે. હા, ઘણું સારું સ્પષ્ટીકરણ છે. પ્રથમના બે પત્તો વિસર્યા જેવું હોય છે, અને ચારિત્ર શબ્દનો અર્થ વેશ દીક્ષા લીએ એટલે ચારિત્ર આવ્યું, શુલક ઇલક થાય એટલે ચારિત્ર આવ્યું, દીક્ષા લીએ એટલે ચારિત્ર આવ્યું. શું પોતાના સંપ્રદાયમાં ચારિત્ર શબ્દનો અર્થ વેશ પલટો તથા માત્ર બાહ્ય વિરતિ સમજાય જેવું હોય છે. વેશ પૂરણ કરીને બાહ્ય ત્યાગ, બાહ્ય વિરતિ એટલે બાહ્ય ત્યાગ, એને એ ચારિત્ર માને છે. અને ત્યાગને તમે ન ગણો એમ કે છે, અમે આપણા કરતા ત્યાગ તો કરીને બેઠા છે, ઘર છોડીને બેઠા છે. મિથ્યાત્વનો તો કોઈ ચર્ચા જ નથી, કોઈ વિષય જ સમજવાની વાત નથી, જ્ઞાન દર્શનનો વિષય વિચારવાનો જ સમય નથી. શું બાહ્ય ત્યાગ કર્યો એટલે ચારિત્ર થઈ ગયું, પછી દીક્ષા લીધી હોય તો મુનિ દશાનો ચારિત્ર થઈ ગયું. બુદ્ધ ચતુર્વિધ, પણ બેને તો હા ભૂલી જ જાય, એની તો બાદ બાકી કરી નાખે સિદ્ધિ, એવી ગડબડ થાય છે. અને ચારિત્ર શબ્દનો અર્થ વેશ અથવા બાહ્ય ત્યાગ છે. તપ શબ્દનો અર્થ માત્ર ઉપવાસ આદિ વ્રતનું કરવું, ઉપવાસ કરે, એકાસના કરે, જે કાંઈ કરે એને તપ માને છે, તે પણ બાહ્ય સંજ્ઞાથી તેમાં સમજાય જેવું હોય છે. નામ માત્ર એટલે શું કે આગળ પાછળ ખાવાની વૃત્તિ, જે ખાવાની ગ્રદ્ધિ, એનો તો કાંઈ એને ખબર ન હોય, એ ઉપર એનું લક્ષ્ય ન હોય, પણ જ્યારે ક્રિયા કરે ત્યારે એક સાથે કરી નાખે, ભાઈ અત્યારે આપણે પર્યુષણમાં આટલા ઉપવાસ કરવા છે, કે આ ફલાણા મહિનામાં આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, તો એ વખતે ખેંચી કાઢે. પછી આગળ પાછળનો કાંઈ હિસાબ નહીં કે વૃત્તિ કેટલી આહારની અંદર તીવ્ર થઈ જાય છે. તપને ચારિત્ર કયા ગુણસ્થાને હોય, એ પેલા ગુણસ્થાને હોય તપને ચારિત્ર, એ બધી ગડબડ ગણી છે. વળી ક્વચિત જ્ઞાન દર્શન પદ કહેવા પડે, કહેવા નથી અને ઈચ્છા નથી એમ, પણ કદાચ કહેવા પડે જ્ઞાન દર્શન ની વાત કરવી પડે, તો ત્યાં લૌકિક કથન જેવા ભાવોના કથનને જ્ઞાન, શું આ કોઈ થોકડા ગોથે ગોખે, ક્યાંક બીજું ત્રીજું એક સામાન્ય લૌકિક જાણપણું માહિતી મળે, આમ હોય ને તેમ હોય, એક લૌકિક જેમ છાપું વાંચે ને ખબર પડે એવી રીતે કોઈ પુસ્તક વાંચે એને એ જ્ઞાન માની લઈએ છે, લૌકિક કથન જેવી વાત. હા, એ તો મહાવિશિક્ષણ પુરુષ છે, થોડામાં બધું એક દ્રષ્ટિપાત કરે ત્યાં પકડી લે. અને તેની પ્રતીતિ એટલે એવા જાણપણાની શ્રદ્ધા, અથવા તે કહેનારની પ્રતીતિ, એવો જે ઉપદેશ આપે સમજાવે એની પ્રતીતિ, તેની વિશે દર્શન શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે. આમ સંપ્રદાયનું એ ચિત્ર લીધું છે, સંપ્રદાયમાં જે જીવો ગાડરિયા પ્રવાહથી ચાલે છે એનું આ ચિત્ર છે. બીજું લે છે હવે કે જે જીવો બાહ્ય ક્રિયા એટલે દાન આદિ અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉથાપવામાં મોક્ષ માર્ગ સમજે છે, શું એમાં કાંઈ નથી, એમાં કાંઈ નથી, એમાં કાંઈ નથી, શું જે ખાસ કરીને નિશ્ચયાભાસી જીવો હોય છે, જે જીવો બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉથાપવામાં મોક્ષ માર્ગ સમજે છે તે જીવો શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણ ભાવે ગ્રહણ કરીને સમજે છે. કોઈ એક વાત શાસ્ત્રની કોઈ બીજી રીતે કહી હોય એને બીજી રીતે સમજવાની એની વાત છે. જે જીવો અટકા છે અથવા એવા બાહ્ય ક્રિયાને જ મોક્ષ માર્ગ માને છે, શું એને જ મોક્ષ માર્ગ માનીને વળી ગયા છે, એ ત્યાં એનો નિષેધ કર્યો છે. પરમાર્થ માર્ગને પહોંચતા વચ્ચે એવા મંદકષાયના પરિણામ થઈ જાય છે એ છોડાવવાની વાત નથી ક્યાંય, શું પણ જ્યાં એને જ મોક્ષ માર્ગ માનીને અટકા છે ત્યાં એનો નિષેધ કર્યો છે, અથવા નિશ્ચયના આદરપૂર્વક આનો નિષેધ છે. શુદ્ધ સ્વરૂપના અને શુદ્ધાત્મ પરિણામને આદરવા માટે એનો નિષેધ છે, એ યથાસ્થાને નિષેધ છે. એમ સમજ્યા વિના, નિશ્ચયનો આદર થયા વિના સીધો વ્યવહારનો નિષેધ કરી લે છે. અને એ એવો નિષેધ કરવો તેને અણસમજણથી એ વાતને ગ્રહણ કરી અને ઉથાપી છે એમ અહીંયા કહેવા માગે છે. તે શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણ ભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા જો કોઈ અહંકાર આદિથી કરવામાં આવે, નિદાન બુદ્ધિથી એટલે એનું ફળ વાંચીને કરવામાં આવે, એમ કાં તો અહંકારથી એટલે પોતાની મોટાઈ વધારવામાં કરવામાં આવે, અહંભાવે બહુ પોતાનું અભિમાન વૃદ્ધિને અર્થે કરવામાં આવે, નિદાન બુદ્ધિથી એટલે આટલું આપીશ તો આટલું ફળ મળશે, અથવા દાન કર્યું હશે તો ભવિષ્યમાં હું પામીશ, દુઃખી નહીં થાવ, એવી કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવી રીતે એ ક્રિયા ન હોવી ઘટે. નિદાન બુદ્ધિથી અથવા જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા છઠ્ઠા ગુણસ્થાન આદિ સ્થાને કરે. શું મુનિ થઈને દાન કરવું કરાવવું અનુમોદનામાં પડે, આયા બાજુ દીક્ષા અંગીકાર કરે, પાછા દાનાદિ ક્રિયામાં કરવા કરાવવા અનુમોદવા ફંડફાળામાં પાછા પડે કે એ છઠ્ઠા ગુણસ્થાને એ ક્રિયા સંભવતી નથી. જુઓ એ વાત લીધી છે કે છઠ્ઠા ગુણ સ્થાને દાનની ક્રિયાનો પ્રશ્ન રહેતો નથી. પોતે કોઈ પણ પ્રકારે આહાર દાન આપે, પાણીનું દાન આપે કે કોઈ પ્રકારે દાન બીજા પૈસા આદિનું દાન કરે કરાવે અનુમોદે એ કાંઈ ન હોય. તો તે સંસારનો હેતુ છે. દાનાદિ ક્રિયા અહંકારથી થાય, નિદાન બુદ્ધિથી થાય, અથવા અસ્થાને થાય, ઉપરના ગુણ સ્થાને થાય, તો તે સંસારનું કારણ છે. સીધું તે મોક્ષનું તો નથી પણ સંસારનું કારણ છે. દાન કરે નહીં, દાન કરાવે નહીં, દાન અનુમોદનાનો પ્રશ્ન નથી રહેતો. મિત્રને એક કોટીમાં આવી જાય છે ને એટલે તો ફંડ જે ફંડફાળા કરાવે છે એ અનુમોદના જ છે ને, પોતે ક્યાં છે ફંડફાળામાં. કોઈને એમ કે આમ થવું જોઈએ, આમ કરવું જોઈએ, તમારે મંદિર બાંધવું જોઈએ, તમારે ઉપાશ્રય બાંધવો જોઈએ, તમારે આ કામ કરવું જોઈએ, મુનિ ન કરે, મુનિ દશામાં એ પ્રકાર નથી. છઠ્ઠા ગુણ સ્થાને ન હોય, મૂળ તો મુનિ દશાનો સામાન્ય વિચાર પણ સંપ્રદાયમાં નથી. અંતર્મૂર્તમાં ક્ષણે ક્ષણે ચૈતન્ય ગોળો છૂટો પડી જાય, શુદ્ધ ઉપયોગમાં આવી જાય, એને વિચાર લંબાવવાનો અવકાશ ક્યાં છે? વ્યવહાર ક્રિયામાં એને વિચાર લંબાવવાનો અવકાશ જ ક્યાં છે? શાસ્ત્ર તો માંડ માંડ લખે છે, જે શાસ્ત્રમાં શુદ્ધાત્માને સ્થાપવો છે, જે એમના પરિણમનનું કેન્દ્ર સ્થાન છે, એનું શાસ્ત્ર માંડ માંડ લખે છે એમ સમજો. બાકી ક્યાં ઉપયોગ જ ચાલે એવું છે, હવે બીજી લપમાં પડે કેવી રીતે? પણ એ પરિસ્થિતિ નથી એટલે પછી વેશ માત્રને છઠ્ઠું ગુણસ્થાન માની અને પછી બધી ગમે તે પ્રકારને પ્રયોજનમાં લાગી જાય છે. એ સંસારનો હેતુ છે એમ શાસ્ત્રોનો મૂળ આશય છે, એથી એનો નિષેધ છે ત્યાં. પણ સમૂળગી દાનાદી ક્રિયા ઉથાપવાનો શાસ્ત્રનો હેતુ નથી, કે કોઈએ દાન કરવું જ ન જોઈએ એવું કંઈ કહેવા માંગતા નથી. યથા સ્થાને જેને પૂર્વ પુણ્યના યુગે સંપત્તિ હોય છે એના ઉપરનું મમત્વ જેને ઘટે છે, એ સન્માર્ગનો ઉદ્યોગ થવા અર્થે એનો ઉપયોગ થાય એવી ભાવનામાં આવે છે, તો એને કાંઈ દાનાદિ કરવાનો દોષ નથી. એમ કરીને આકર્ષણ ઊભું કરવું છે ને, એ આકર્ષણ બતાવવું છે. જોવાનું આટલું બધું ફળ છે, એક વેશ પલટો કરે એમાં આટલું બધું ફળ છે. કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયો, એ તો કોઈ પણ ક્રિયા કરતા કેવળ જ્ઞાન થઈ જાય એવું માને છે. અશુભ અશુભ યોગનો અને શુભ યોગનો વિવેક નથી ત્યાં તો. શું કોઈને ખાતા ખાતા કેવળ જ્ઞાન થાય, કોઈને કાંઈક કરતા, કોઈને કાંઈ કરતા, કોઈને કાંઈ, એ પરિસ્થિતિ નથી. તે માત્ર પોતાની મતિ કલ્પનાથી નિષેધે છે. આવો જે નિષેધ છે એ મતિ કલ્પનાથી નિષેધે છે. હવે જે દાનાદિ ક્રિયા અથવા વ્યવહાર છે એ વ્યવહારની ચર્ચા કરે છે. એ ચર્ચા અહીંયા બહુ સારી કરી છે એમણે, વ્યવહાર સંબંધીની ચર્ચા કરી છે. ઘણો સારો ખુલાસો આપ્યો છે. તેમજ વ્યવહાર બે પ્રકારના છે એમ કરીને આ ચર્ચા ઉપાડી છે. ત્યારે વ્યવહારનો નિષેધ કે આદર એ વિષયની અંદર જીવ ભૂલ કરે છે, તો એ સંબંધનું સ્પષ્ટીકરણ બહુ સારું આપ્યું છે અહીંયા. વ્યવહાર બે પ્રકારના છે. એક પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર અને બીજો વ્યવહાર રૂપ વ્યવહાર. બે નામ પાડ્યા પછી બેનું સ્પષ્ટીકરણ આપશે. પૂર્વે આ જીવે અનંતિવાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં એમ શાસ્ત્રોમાં વાક્યો છે. શું વ્યવહાર પૂર્વે આ જીવે અનંતિવાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં, આત્માનું હિત શર્યું નહીં એમ શાસ્ત્રોમાં વાક્યો છે. તે વાક્ય ગ્રહણ કરી સચોડો વ્યવહાર ઉથાપનારા, મૂળમાંથી વ્યવહારને કાપનારા, પોતે સમજાય એવું માને છે, પોતાને જ્ઞાન થઈ ગયું એમ માને છે. શું આ બધું અનંતિ વાર કર્યું, આ અનંતિ વાર કર્યું, આ અનંતિ વાર કર્યું એમ કરીને ઉથાપનારા એને જ જ્ઞાન માને છે કે આ અમને જ્ઞાન નવું જ્ઞાન થયું છે. શું હા એ છળ પકડે છે વ્યવહારને, ઓલા વાક્યને શું અનંત વાર કર્યા છતાં હિત નથી થયું એ વાક્યનો છળ પકડીને એને જોરથી ઉથાપે છે. પણ શાસ્ત્રકારે તો તેવું કશું કહ્યું નથી. તું કે સમજે છો એવું તો શાસ્ત્રકારે કાંઈ પણ કહ્યું નથી એમ કહેવું છે. જે વ્યવહાર પરમાર્થ હેતુ મૂળ વ્યવહાર નથી, શું નામ પાડ્યું છે પરમાર્થ હેતુ એવું જેનું મૂળ, જેના મૂળમાં પરમાર્થનો હેતુ રહેલો છે એવો જે વ્યવહાર પામે જે પરમાર્થને તે વ્યવહાર સમંત, તે વ્યવહાર નિષેધ નહીં પણ તે વ્યવહાર 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 તરીકે વ્યવહારને સમંત કરવો જોઈએ. વ્યવહારને વ્યવહારના સ્થાનમાં ઉડાડે તો એ કદી પણ નિશ્ચયને પ્રાપ્ત કરી શકે નહીં. એટલે પામે જે પરમાર્થને તે વ્યવહાર સમંત એમ લીધું છે. તે વ્યવહાર પરમાર્થ હેતુ મૂળ વ્યવહાર નથી અને માત્ર વ્યવહાર હેતુ વ્યવહાર છે. શું જે વ્યવહાર પરમાર્થ હેતુ મૂળ એવો વ્યવહાર નથી અને માત્ર વ્યવહાર હેતુ વ્યવહાર છે તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યો છે. એ વ્યવહારનો, એવા વ્યવહારનો આગ્રહ રાખનારાનો નિષેધ કર્યો છે કે આ તો અટકવાનું સ્થાન છે, આ તો તને સંસારમાં લઈ જશે. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય, તે વ્યવહાર વ્યવહાર હેતુ કહી શકાય. હવે આ ચોખ્ખી એમણે વ્યાખ્યા કરી, જેનું ફળ ચાર ગતિ અથવા ચાર ગતિનું કોઈ પણ સંયોગ, પેટાભેદ, ભેદ પ્રભેદ, ચાર ગતિમાંથી કાંઈ પણ જેનું ફળ હોય તે વ્યવહાર હેતુ વ્યવહાર છે. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહાર હેતુ કહી શકાય. અથવા જે વ્યવહારથી આત્માની વિભાવ દશા જવા યોગ્ય ન થાય, વિભાવ એમને રહી જાય, વ્યવહારનો વિભાવનો અભાવ ન થાય એ પ્રકારનો જે વ્યવહાર છે તે વ્યવહારને વ્યવહાર હેતુ વ્યવહાર કહેવાય. આ વ્યાખ્યા કરી અમને કે એનું ફળ ચાર ગતિમાંથી કાંઈ ન હોવું જોઈએ, અથવા વિભાવ ન જાય એ પ્રકાર વ્યવહારનો નહીં હોવો જોઈએ, વિભાવ જાય એવો વ્યવહાર હોવો જોઈએ, નહીંતર એ વ્યવહાર હેતુ વ્યવહાર છે અને એ ત્યાજ્ય છે, એનો આગ્રહ રાખવા જેવો નથી. એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, તે પણ એકાંતે નહીં. જો એનો નિષેધ કર્યો છે તો પણ એનો એકાંત નથી, કેમ કે અશુભ ને શુભમાં ભેદ રાખ્યો એમણે. કેવળ દુરાગ્રહથી શા માટે એનો નિષેધ કર્યો છે, કે એનો આગ્રહ જીવ કરી બેસે છે, એ આગ્રહનો નિષેધ છે. કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષ માર્ગ માનનારને નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે, એનો આગ્રહ છોડાવવા માટે, અથવા એનો નિષેધ કરીને સત્ય વ્યવહાર એ અંગીકાર કરે એટલા માટે એનો નિષેધ કર્યો છે. એટલે મર્યાદિત છે નિષેધ, છે ઘણો મર્યાદિત છે એમ લેવું છે. શું એમને સમજ્યા વગર નિષેધ જ કર્યા કરે એ યોગ્ય નથી. અને પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર છે એ સમ સંવેગ નિર્વેદ અનુકંપા અને આસ્થા અથવા સદગુરુ સત્શાસ્ત્ર અને મન વચન આદિ સમિતિ તથા ગુપ્તિ તેનો નિષેધ કર્યો નથી. જો ક્રમ કેવો લીધો છે, પહેલા સંકિતના પાયા લીધા છે, સમ સંવેગ નિર્વેદ અનુકંપાને આસ્થા એ પ્રથમ વ્યવહાર લીધો છે, પછી ત્યાંથી આગળ ચાલીને સદગુરુ જ્ઞાની ગુરુ સત્શાસ્ત્રો એ લઈ લીધા, પછી આગળ જતા મન વચન આદિ સમિતિ અને ગુપ્તિ મુનિ દશાના શું એનો નિષેધ કર્યો નથી, શાસ્ત્રમાં એનો નિષેધ કર્યો નથી. અને તેનો જો નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્ર ઉપદેશીને બાકી શું સમજવા જેવું રહેતું હતું, તો પછી આનો જો નિષેધ કર્યો તો હવે શું બાકી રહેતું હતું એમ કે છે, કે શું સાધનો કરવાનું જણાવવાનું બાકી રહેતું હતું કે જેથી શાસ્ત્રો ઉપદેશ અને શાસ્ત્રો લખ્યા, હવે બીજું શું સાધન રહે છે, એને આ સાધન કાઢી નાખ્યા હવે શું એને રહે છે, કે છે હવે તો એને કાંઈ કરવાનું રહેતું નથી. એટલે એ વાત સમજણ વગરની છે કે જેઓ એકાંતે વ્યવહારનો નિષેધ કરે છે એ વાત બરાબર નથી. અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે અને અવશ્ય જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે. શું કહે છે, એટલે એનો અર્થ એવો છે કે એવો વ્યવહાર કરવા યોગ્ય છે કે જેથી પરમાર્થ પમાય અને અવશ્ય જીવે એ વ્યવહારમાંથી પસાર થઈને પરમાર્થ સુધી પહોંચવાનું હોય છે. સમ સંવેગ નિર્વેદ અનુકંપા આસ્થા આદિ પરિણામ આવ્યા વિના રહેતા નથી, એટલે ત્યાં એને વિશુદ્ધિના પરિણામ કયા છે. બનારસીદાસજીએ પરમાર્થ વચનિકામાં વિશુદ્ધિના પરિણામ કયા છે, મંદ કશાય ન લીધો, વિશુદ્ધિના પરિણામ કીધા છે. આપણે સમ સંવેગનો પ્રચાર નથી, પણ ખાસ કરીને સ્વરૂપની ભાવના, સ્વરૂપની જિજ્ઞાસા, સ્વરૂપની લગ્નિ શું એ બધામાં સમસંવેગ આવે છે. શાસ્ત્ર પરિભાષા એ સમસંવેગ નિર્વેદ છે. શું એને લઈને અંતઃકરણમાં વૈરાગ એ બધા પ્રકાર છે, એ બધા સમસંવેગ નિર્વેદ આસ્થા અનુકંપાને અનુસરતી વાતો છે. શબ્દો ફેર જુદા જુદા છે, પણ એ વ્યવહારનો નિષેધ નથી કર્યો. કેટલા પણ ઉપદેશ છાયામાં ક્રોધાદિ પાતળા પડવા તે સમ, એટલે સમનો અર્થ લીધો રસમંદ પડવો, ક્રોધાદિ પાતળા એટલે રસથી પાતળો પડવો એમ. સંવેગ એટલે મોક્ષ માર્ગ સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં, દ્રઢ મોક્ષ ઈચ્છા એને સંવેગ કહે છે, અથવા પૂર્ણતાનું લક્ષ્ય એને સંવેગ કહે છે. નિર્વેદ સંસારથી થાકી જવું તે, સંસારથી અટકી જવું તે, નિરસપણું સંસારના કાર્યોનું નિરસપણું, ઉદયનું નિરસપણું, આસ્થા સાચા ગુરુની સદગુરુની આસ્થા થવી તે, સત્ય તત્વમાં આસ્થા થવી તે. અનુકંપા સર્વ પ્રાણી પર સંભાવ રાખવો અથવા નિર્વૈર બુદ્ધિ રાખવી. સંભાવ રાખવો એટલે અહીંયા બોલો જ્ઞાતા દ્રષ્ટા ભાવ નથી, પણ બધા પ્રાણીઓ મારા જેવા છે એમ, સંભાવ એટલે મારા જેવા છે, તેથી કોઈના પ્રત્યે નિર્વૈર બુદ્ધિ, કોઈ વેર બુદ્ધિ કરવા યોગ્ય નથી. સર્વ સિદ્ધ સમાન છે, આત્મા તો બધા સિદ્ધ પણ છે. જો આત્માનો આત્મા પ્રત્યે વેર રાખવામાં આવે તો સિદ્ધના આત્મા પ્રત્યે એને વેર બાંધ્યું, સીધી વાત તો એ છે, કેમ કે આત્મા તો બધા સિદ્ધ સમાન છે, સિદ્ધ સિદ્ધ પ્રત્યેનો વેર છે. નિષેધ તો દોષિત વૃત્તિ ન હોય, આત્માનો ન હોય ક્યાંય, એ જૈન દર્શનની પાયાની વાત છે. આ ગુણો સંકિતી જીવમાં સહેજે હોય અથવા જેને સંકિત થવાનું હોય એ આવા ગુણોને અનુસરે છે એમ કેમ. અવશ્ય જીવે તેવો વ્યવહાર અંગીકાર કરવો અથવા ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે, એ પરમાર્થ હેતુ મૂળ વ્યવહાર છે એમ શાસ્ત્રોનો આશય છે, અથવા પરમાર્થ વ્યવહાર દ્વારા પરમાર્થની પ્રાપ્તિ કરાવવી છે, એ વ્યવહાર વ્યવહાર દ્વારા પરમાર્થનું પ્રતિપાદન કરનારો વ્યવહાર છે, સ્થાપનારો એ વ્યવહાર છે. પરમાર્થથી પરમાર્થ સ્થાપે અને વ્યવહારથી પરમાર્થ સ્થાપે, તે બે સંમત કરવા યોગ્ય છે. શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગે સ્વચ્છંદી અથવા શુષ્ક જ્ઞાની અથવા તેના પ્રસંગે એટલે તેનો સંગ કરનારા, તેના સંગમાં રહેનારા, તે આશયને સમજ્યા વિના તે વ્યવહારને ઉથાપીને પોતાને તથા પરને દુર્લભ બોધિપણું પ્રાપ્ત કરે છે, એને બોધ સાચો બોધથી દૂર થવાનું કારણ બને છે, એ સાચો સાચા જ્ઞાનની નજીક પણ આવી શકશે નહીં. સમ સંવેગ આદિ ગુણો ઉત્પન્ન થયે, એને ગુણ કીધા પાછા જોયું, સમ સંવેગ આદિ ગુણો ઉત્પન્ન થયે અથવા વૈરાગ્ય વિશેષ અને નિષ્પક્ષપાતતા થયે, કોના પ્રત્યે પોતાના દોષને નિષ્પક્ષપાતપણે જોતા, પોતાનો પોતાના દોષને વ્યક્ત કરે, નિષ્પક્ષ થઈને પોતાના દોષને વ્યક્ત કરે, કહે કે મારા દોષ છે, એ જ્યાં સુધી મારા દોષ નહીં મટે ત્યાં સુધી મને કેમ લાભ થશે, નિંદે પોતાને. સમ સંવેગાદી ગુણો ઉત્પન્ન થયે અથવા વૈરાગ્ય વિશેષ અને નિષ્પક્ષપાતતા થયે, કષાયાદી પાતળા પડે, જો કષાયાદી પાતળા પડે ત્યાં અર્થ કર્યો છે ને, અહીંથી કાઢેલું છે મૂળમાં છે એ વાત, એટલે રસ ઘટવો, વિભાવ રસ ઘટવો, કષાયનો રસ મંદ થવો એમ પાતળા પડે, તથા કાંઈ પણ પ્રજ્ઞા વિશેષથી એટલે ક્ષોભસમના કારણે અથવા ક્ષોભસમમાં નિર્મળતા એવાથી સમજવાની યોગ્યતા થયે, જે સદગુરુ ગમે સમજવા યોગ્ય અધ્યાત્મ ગ્રંથો, કેવા અધ્યાત્મ ગ્રંથો છે સમય સારા દે, સદગુરુ ગમે ગુરુગમથી ગુરુના સાનિધ્યમાં સત્પુરુષના આશ્રયમાં જે સમજવા યોગ્ય એવા સદગ્રંથો છે એ પહેલા આવા ગુણ ઉત્પન્ન થયા પહેલા, પોતાના દોષની નિષ્પક્ષપાતતા એવા પહેલા, કષાયાદી ભાવોમાં નિરસપણું રસમંદ થયા પહેલા, અને ક્ષોભસમમાં નિર્મળતા એવા વગર. એ નિર્મળતા ક્યારે આવે? દર્શન મોહ મંદ થાય ત્યારે આવે છે. ત્યાં સુધી ઘણું કરીશ. એ શાસ્ત્ર શસ્ત્ર જેવા છે. એ શાસ્ત્ર એને શાસ્ત્ર તરીકે નહીં કામ લાગે, પણ આત્મઘાતી શસ્ત્ર થઈ પડશે. એનો આત્માનો ઘાત થાય એવી પરિસ્થિતિ ઊભી થાય. કારણ કે કોઈ એક વચન એને રુચિ અનુસાર વિપરીત રુચિને પોષણ મળે એવું એકાદું વચન એવું પકડશે કે એની મહત્તા કરી અને પોતે ડૂબશે એવી પરિસ્થિતિમાં આવી જશે. ત્યાં સુધી ઘણું કરીને તે શાસ્ત્રો શસ્ત્ર જેવા છે. તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈને, શું તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈને, શું હજી તો પોતે સમજતો ન હોય એ પહેલા તો પોતે પ્રચાર કરે. ના ચાલે છે ને, એવું નહીં ચાલવું. ઘણી પરિપક્વતાવાળાનું કામ છે. શું ઉપદેશનો વિષય તો બહુ ઉપર છે. પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈને, નિર્ધારી લઈને, એનું ધારણા કરી લઈએ, વાંચી લઈએ, અને તેવો અંતર્ભેદ થયા વિના, એનું અંતઃકરણ ભેદાયા વિના, શું મિથ્યાત્વનું પડ છે એ પડ છેદાઈ જવું જોઈએ, એમાં 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 પંચર પડી જવું જોઈએ, એને અંતર્ભેદ કહે છે. શું એ તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ફેર્યા વિના, પોતાની દશામાં ફેરફાર થયા વિના, વિભાવ ગયા વિના, પોતાની દશા સમ્યક થાય તો દશા ફરી કહેવાય. અંતર્ભેદ થવો, મિથ્યાત્વ તૂટવું જોઈએ, અજ્ઞાન મટવું જોઈએ, જ્ઞાન દશા થવી જોઈએ, અનંતાનુબંધીનો વિભાવ છૂટવો જોઈએ. વિભાવ ગયા વિના પોતાને વિશે જ્ઞાન કલ્પે છે, હું જ્ઞાની છું એવું એને લાગે છે. પોતાને વિશે નાનીપણાની કલ્પના થાય છે અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈને વર્તે છે. પછી ક્રિયાએ છોડી દે, વ્યવહાર પણ છોડી દે. એવો ત્રીજો પ્રકાર શુષ્ક અધ્યાત્મીનો છે. એ અધ્યાત્મની વાતને મુખ્ય કરીને વ્યવહારને છોડી દે છે, તે ક્રિયાને વ્યવહાર રહિત થઈને વર્તે છે. એવો વ્યવહાર શુષ્ક અધ્યાત્મીનો છે. ઠામ ઠામ જીવને આવા યોગ બાજે તેવું રહ્યું છે. આ કાળની અંદર આવો યોગ ઘણો થઈ જાય, આવો સંયોગ ઘણો મળે એવું રહ્યું છે. અથવા તો જ્ઞાન રહિત ગુરુ, જેને આત્મજ્ઞાન નથી એને ગુરુ માને છે, કે પરિગ્રહાદિક ઈચ્છુક ગુરુઓ, કાં તો પરિગ્રહના ઈચ્છુક હોય, કાં તો જેનામાં આત્મજ્ઞાન ન હોય એવા જીવોને માત્ર પોતાના માન પૂજાદીની કામનાએ ફરતા એવા, એ કેવી રીતે પ્રવર્તે છે? પોતાનું માન અને પોતાની મહત્તા વધે એટલા ખાતર જે ફરે ફરે છે એવા જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે. શું એવા જીવોને, એ ભોળા જીવો છે જેને કાંઈ લાંબી સમજણ નથી, એને અવળે રસ્તે ચડાવી દે છે, એ ઉન્માર્ગે ચડી જાય છે. બધા ઘણી વાત લીધી છે. અને ઘણું કરીને ક્વચિત જ એવું નહીં હોય. અત્યારે આ કાળમાં ઘણું કરીને ભાગ્ય જેવું નહીં હોય, જેથી એમ જમા જણાય છે કે આ કાળનું દુષ્મપણું છે. આ કારણે અમે આ કાળનું દુષ્મપણું શાસ્ત્રમાં જે વાંચ્યું છે, જાણ્યું છે, એમાં આવું બધું અમને સમજાયું છે. આ પત્રમાં એમણે એ વિષય ઉપર કાળના દુષ્મપણામાં આ બધી વાત નાખી છે કે આ જે પ્રકારો ચાલે છે અને ચાલી રહ્યા છે એમાં આ દુષ્મકાળનો પ્રકાર છે એ સ્પષ્ટ જોવામાં આવે છે. કાળ એટલે જીવના એવા પરિણામો, અને એવા ઘણા જીવો હોય તેથી એને દુષ્મકાળ કહેવામાં આવે છે. વિશેષ લઈશું.